SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, આપણા સમાજમાં સ્તનપાનને લઈને જે જુદી જુદી માન્યતાઓ છે, જુદી જુદી ગેરમાન્યતાઓ છે, અગર જો સાયન્સને લઈને પણ જોઈએ કે તબીબી જે અભિગમ છે એને લઈને જોઈએ, તો એક સર્વસામાન્ય મત છે કે સ્તનપાન એ માતા અને બાળક બંને માટે ખૂબ જ લાભદાયક હોય છે. સ્તનપાન એક એવો વિષય છે કે જેના વિશે જેટલી માહિતી ચર્ચામાં છે એટલી જ સાચી માહિતી કદાચ લોકો પાસે નથી હોતી. અને આ વિષય પર ડોક્ટર પોસ્કી શાહ SBS ગુજરાતી સાથે વાત કરી રહ્યા છે અને માહિતી આપી રહ્યા છે.
ધન્યવાદ હરિતા.
તો ડોક્ટર પોસ્કી, આજની જે વાત શરૂ કરીએ આ વિષય પર, સ્તનપાનના વિષય પર, તો માતાઓ માટે સ્તનપાન કરાવવાનું મહત્વ શું છે?
મધરને થતા એડવાન્ટેજની આપણે વાત કરીએ તો મધરને ઓવેરિયન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ડેફિનેટલી ઘટતું હોય છે. અને જેટલા લાંબા સમય માટે મધર બ્રેસ્ટ ફીડિંગ કરી શકે એટલો લાંબો સમય વધારે સારું છે મધર માટે. જો મધર 2 વર્ષ માટે બ્રેસ્ટ ફીડિંગ બાળકને કરી શકે તો એમનું લાઈફ ટાઈમ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક હાફ થઈ જતું હોય છે. આપણને બધાને ખબર છે કે પ્રેગ્નન્સીમાં વજન વધી જ જતું હોય છે અને એ વજન ઘટાડવા માટે બ્રેસ્ટ ફીડિંગ ખૂબ હેલ્પ કરે. અને જે ફેટ જે મધર માટે સોર્ટ ઓફ વધારાની છે અને મધર માટે હેલ્થ રિસ્ક પોઝ કરે છે, એ જ ફેટ બાળક માટે ખૂબ સારી છે અને બાળકને એ રીતે મળી જાય તો એ મધરને વજન ઘટાડવા માટે પણ હેલ્પફુલ થઈ શકે. સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગ લાંબો સમય માટે કર્યું હોય એ મધરને ડાયાબિટીસ જેવી બીમારીઓ ફ્યુચરમાં થવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. એટલે બ્રેસ્ટ ફીડિંગ બાળકો માટે તો ડેફિનેટલી ખૂબ 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 મહત્વનું છે, પણ મધરને પણ એના એડવાન્ટેજીસ છે જેટલો લાંબો સમય એ કરી શકે. બેઝિકલી ફોર્મ્યુલા જેમ આપણે યુઝ કર્યું હોય તો બોટલ્સ સ્ટરિલાઇઝેશન ને એ બધાનું જે ધ્યાન રાખવું પડે એ ચિંતા કરવાની જરૂર નહીં. રાઇટ ટેમ્પરેચર પર હંમેશ માટે મળી રહે અને ઉનાળો હોય ત્યારે બ્રેસ્ટ મિલ્ક જે સિક્રેટ થાય એમાં પાણીનું પ્રમાણ વધારે હોય, શિયાળો હોય એમાં એ બેઝિકલી ફેટનું પ્રમાણ વધારે હોય. જે રીતે બાળકને જે વેધરની અંદર વધારે જે વસ્તુની વધારે જરૂર હોય એ પ્રમાણેનું બ્રેસ્ટ મિલ્ક સિક્રેશન થતું હોય છે. બાળક પ્રીમેચ્યોર હોય તો એ ટાઈમે મધરને જે બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ થાય એનું કમ્પોઝિશન જુદું હોય અને બાળક ફૂલ ટર્મ હોય એનું જુદું હોય. એટલે લિટરલી બાળક માટે સ્પેસિફિક જે જરૂરિયાત છે એ પ્રકારનું બ્રેસ્ટ મિલ્ક એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરતું હોય છે. બ્રેસ્ટ ફેડ બેબીઝ હોય એને કોન્સ્ટિપેશન બહુ જ અનકોમનલી થાય એઝ કમ્પેર્ડ ટુ ફોર્મ્યુલા ફેડ બેબીઝ. એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ ખરેખર ખૂબ અગત્યનું છે બાળક અને માતા બંને માટે. આઈ ડેફિનેટલી અન્ડરસ્ટેન્ડ કે એવા પણ કેસીસ હોય છે જેની અંદર એ શક્ય નથી બનતું, તો એઝ અ સેકન્ડ બેસ્ટ ઓપ્શન ફોર્મ્યુલા ડેફિનેટલી ઇઝ દેર. પણ જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી એના વિશે હાર્ડવર્ક કરવું ફાયદાકારક છે બંને માટે.
ડૉક્ટર બોસ્કી, એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે આજકાલ બહુ જ પ્રચલિત ટ્રેન્ડ છે અને બ્રેસ્ટ કરવું પોતાનું જે બ્રેસ્ટ મિલ્ક છે એને, આ જે આખો ટ્રેન્ડ છે એ શું બ્રેસ્ટ ફીડિંગમાં મદદરૂપ થઈ શકે?
બ્રેસ્ટ ફોર્મ યુઝ કરવામાં બીજો તો કોઈ પ્રોબ્લેમ નથી એક્સેપ્ટ ધ ઇન્કન્વિનિયન્સ કે એ ડબલ ધ વર્ક જેવું થઈ જતું હોય છે કે એક્સપ્રેસ કરવામાં પણ મધર ટાઈમ સ્પેન્ડ કરે, બોટલ સ્ટરિલાઇઝ કરવામાં પણ ટાઈમ સ્પેન્ડ કરે અને ફીડ કરવામાં બી ટાઈમ સ્પેન્ડ કરે. પણ હા, એ પણ એટલું જ હકીકત છે જે મધરને બર્થ પછી અર્લી જોબ પર પાછું જવું જરૂરી છે એના માટે એનાથી વધારે સારું બ્લેસિંગ નથી કે બ્રેસ્ટ પંપની અવેલેબિલિટી છે. મધર સ્ટીલ બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ કરી શકે છે એના વર્કના કમિટમેન્ટ સાથે કે જે કાંઈ પણ એની લાઈફની જરૂરિયાતો છે. સમટાઈમ્સ જે લોકોને આગળ 2 કે 3 બેબીઝ હોય એ લોકોને બાકીના છોકરાઓના શેડ્યુલિંગ ની સાથે પણ કોપ કરવા માટે એમ કે એ લોકો એવું મેન્શન કરતા હોય છે કે બ્રેસ્ટ પંપની અવેલેબિલિટીને લીધે એમને ઘણી મદદ મળી જાય છે કે એ લોકો હંમેશા મિલ્ક થોડું સ્ટોરમાં ફ્રીજમાં રાખી શકે છે અને જેને લીધે સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગ પેશન્ટ લાંબા સમય સુધી કરી શકે છે. એટલે કન્વિનિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બ્રેસ્ટ પંપ યુઝ કરવામાં કંઈ જ વાંધો નથી. બ્રેસ્ટ પંપ યુઝ કરવાથી ન્યુટ્રિટિવ વેલ્યુમાં પણ કોઈ જ ડિટીરિયરેશન નથી થતું એઝ લોંગ એઝ જે રીતે એને સ્ટોરેજ કરવું જોઈએ એની પ્રોપર ગાઈડલાઇન્સને ફોલો કરવામાં આવે.
જો એક્સપ્રેસ કરેલું બ્રેસ્ટ મિલ્ક હોય એને કેટલો સમય સુધી જાળવી શકાય અને કેવી રીતે જાળવવું જોઈએ?
પ્રોપર ગાઈડલાઇન્સ તો ઓસ્ટ્રેલિયન બ્રેસ્ટફીડિંગ એસોસિએશનની વેબસાઇટ પર છે, પણ ઇન જનરલ તમે એને રૂમ ટેમ્પરેચર પર જનરલી 4 થી 6 કલાક બ્રેસ્ટફીડિંગને યુ કેન સેટ અસાઇડ. બ્રેસ્ટફીડિંગ સેટ અસાઇડ કરેલું હોય, એક ટેબલ પર મૂકેલું હોય, તો એને યુઝ કરતા પહેલા પ્રોપરલી હલાવવું જોઈએ. બહાર આવી રીતે સ્ટોરેજ કરેલું હોય ત્યારે પાછું બાળકને આપતા પહેલા એને પ્રોપર ટેમ્પરેચર પર કરીને આપવું જરૂરી છે. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે બ્રેસ્ટ મિલ્કને માઇક્રોવેવમાં ન મુકાય, એના એન્ટીબોડીઝ બધા નાશ થઈ જાય. ફ્રીજની અંદર બ્રેસ્ટ મિલ્ક લગભગ 3 દિવસ સુધી એકચ્યુઅલી રાખી શકાય, પણ એક્સપ્રેસ કર્યા પછી તરત જ ફ્રીજમાં મૂકી દેવાનું, 4 કલાક બહાર રાખી બેક્ટેરિયાને ગ્રો થવાની ઓપોર્ચ્યુનિટી આપી પછી નહીં. અને ફ્રીઝરની અંદર 3 મહિના સુધી બ્રેસ્ટ મિલ્કને પ્રિઝર્વ કરી શકાય.
ડોક્ટર બોસ્કી, ક્યાંક ને ક્યાંક તમે એવા કેસીસને રૂબરૂ થતા હશો કે બધી ધ્યાન રાખ્યા છતાં પણ માતાને કંઈ તકલીફ થતી હોય, સમસ્યાઓ નડતી હોય, એ સમસ્યાઓ શું હોય છે?
સમસ્યાઓમાં એક ક્રેક નિપલ થઈ જાય, નિપલમાં નાના નાના ચીરાઓ થઈ જાય, એવું થતું હોય છે. મોટા ભાગે એ જ્યારે બાળક પ્રોપરલી અટેચ ન થતું હોય મધર સાથે ત્યારે એ વધારે જોવામાં આવે છે. એટલે એજ્યુકેશન આપે જ્યારે હોસ્પિટલમાં હોય મધર, ત્યારે અહીંયા ઓસ્ટ્રેલિયામાં મિડવાઇફ્સ એમને સુપરવાઇઝ કરતી હોય છે કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે. જે મધરને ડિસ્ચાર્જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે પણ પ્રોબ્લેમ્સ હોય તો જનરલી એમને લેક્ટેશન કન્સલ્ટન્ટ જે બ્રેસ્ટ ફીડિંગના સોર્ટ ઓફ સ્પેશિયાલિસ્ટ હોય છે એમના કાર્ડ કે બિઝનેસ કાર્ડ કે એવું આપે કે તમને વધારે જરૂર હોય તો આ લોકોને તમે પૂછી શકો. એ બ્રેસ્ટ ફીડિંગ કન્સલ્ટન્ટ બેઝિકલી તમારા ઘરે આવીને તમને સુપરવાઇઝ કરી શકે, તમને હેલ્પ કરી શકે, સાચું શીખવાડી શકે કે કેવી રીતે કરવાનું છે. એટલે ક્રેક નિપલ થાય તો એ કોમન વસ્તુ છે. બીજું જ્યારે બાળક જન્મજાત કોઈ ખોડખાંપણ સાથે જન્મવું હોય, જેમ કે ક્લેફ લિપ અને ક્લેફ પેલેટ નામની તકલીફો હોય જેની અંદર બાળકના તાળવા પર એક સોર્ટ ઓફ ક્રેક હોય જેને લીધે સક્શન મોઢાની અંદર બાળક ક્રિએટ જ ન કરી શકે, એ પણ એક નોન પ્રોબ્લેમ છે. કોઈ વખત બાળક જન્મે ત્યારે જ એક ટૂથ સાથે જન્મે અને એને લીધે મધરને સોર્ટ ઓફ બાઇટિંગનું સેન્સેશન આવે, એ પણ એક કોમન પ્રોબ્લેમ છે. બીજું માસ્ટાઇટિસ થાય જે બ્રેસ્ટ ઇન્ફેક્શન જેને કહેવાય, અથવા બ્રેસ્ટમાં પસનું કલેક્શન થઈ જાય જેને બ્રેસ્ટ એબ્સેસ કહેવાય, એ પણ થઈ શકે. આવા બધા જ મેડિકલ પ્રોબ્લેમ્સ માટે જે તે હોસ્પિટલમાં એ મધરે ડિલિવર કર્યું છે એ હોસ્પિટલના ડોક્ટર્સ, ઓબ્સ્ટેટ્રિશિયન કે પછી એમના લોકલ જનરલ પ્રેક્ટિશનર એમને હેલ્પ કરી શકે, કે પછી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નર્સ દરેકે દરેક સિટી કાઉન્સિલની એમસીએચ નર્સ એમસીએચ સેન્ટર્સ હોય છે જ્યાં નર્સિસ જે હોય એ લોકો પણ હેલ્પ કરી શકે, એમને સાચું એજ્યુકેટ કરી શકે કે શું શું સાચું છે, શું નહીં, કઈ રીતે હેલ્પ મળી શકે, નિપલ શ્રીનો યુઝ કરી શકાય કે નિપલ ક્રીમનો યુઝ કરી શકાય, નોટ ફોર એવરી વન પણ જેને જરૂર હોય અને બીજું કોઈ રીતે વર્ક ન કરતું હોય તો એ બધા કાઉન્સેલિંગ માટે આ બધા કી પીપલ છે કે જે હેલ્પ કરી શકે. ઓસ્ટ્રેલિયન બ્રેસ્ટફીડિંગ એસોસિએશનની એક મમ ટુ મમ સોર્ટ ઓફ ફોનલાઇન છે જે 24/7 અવેલેબલ હોય છે, જેમાં બેઝિકલી બીજી મધર્સ, એક્સપિરિયન્સ્ડ મધર્સ એમની જાતને બીજા ન્યૂ મધર્સ માટે અવેલેબલ કરે એમના ક્વેશ્ચન્સ માટે, અને એમને ફોન કોલ કરી શકાય અને ઇવન એટ 2 o'clock ઇન ધ નાઇટ તમે એમને કોલ કરી શકો. આટલા લોકો હેલ્પ કરી શકે એઝ મી.
શ્રોતા મિત્રો, પરિવારમાં, સ્નેહીજનોમાં કોઈ નવી માતા બનતું હોય અથવા કોઈ માતા સ્તનપાન કરાવતી હોય અને એને મદદની જરૂર હોય તો આપ ચોક્કસથી એની સાથે આ માહિતી શેર કરજો. ડોક્ટર બોસ્કી, આપે SBS ગુજરાતી માટે સમય કાઢ્યો તે બદલ હું હરિતા આપનો આભાર માનું છું.
થેન્ક યુ હરિતા.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Hear more stories in your language by visiting sbs.com.au.